શ્રીમદરાજચંદ્ર ગ્રંથમાંથી ગાંધીજી ઉપર લખાયેલ પત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 437.
ક્રિશ્ચિયન ધર્મના સિદ્ધાંતો તરફ થોડા આકર્ષાયેલા અને એમને ક્રિશ્ચિયન પાદરી બનાવવાનું આમંત્રણ અપાયેલું. એ વખતે ગાંધીજીની આત્મકથામાં એમણે લખ્યું છે તે પ્રમાણે જ્યારે જ્યારે તે જીવનમાં મૂંઝાતા હતા ત્યારે શ્રીમદ રાજચંદ્રજીને પત્ર લખીને પોતાની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા. એવા એક દ્વિધાના સમયમાં આ પત્ર એમણે લખ્યો છે. ગાંધીજીને શ્રીમદ રાજચંદ્રજી ઉપર ઘણો આત્મવિશ્વાસ હતો. તો કે એમણે લખ્યું છે કે મારું એક પૂછવા ઠેકાણું એક ગુરુના સ્થાને હું એમને જોતો હતો અને જ્યારે જ્યારે પણ માર્ગદર્શન મેળવવું હોય ત્યારે એમને હું સંપર્ક કરતો હતો. અનેક કર્મો વિશે, આત્મા વિશે, અનેક ધર્મો વિશે, અહિંસા વિશે એવા 27 પ્રશ્નો આ પત્રમાં ગાંધીજીએ પૂછ્યા છે અને એ 27 પ્રશ્નોનો ટૂંકામાં શ્રીમદ રાજચંદ્રજીએ ઉત્તર આપ્યો છે. એમાંથી આપણે પહેલો પ્રશ્ન આપણા સમયની મર્યાદામાં છે ત્યાં સુધીમાં એમાંથી વાંચશો અથવા વિચારશો. ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો છે કે આત્મા શું છે અને તે કઈ કરે છે, આત્મા એ શું ચીજ છે અને એ શું કરે છે, આત્મા શું કરે છે? કેમ કે પશુ પક્ષી ઢોર ઢાકરમાં પણ આત્મા છે, કીડી મકોડામાં પણ આત્મા છે, મનુષ્યમાં પણ આત્મા છે, એ તો સામાન્ય બુદ્ધિમાં સમજાય છે. કે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે શરીરમાં આત્મા નથી રહેતો. એટલે પ્રશ્ન એ ઉઠાયો છે ગાંધીજીએ કે આત્મા છે શું પણ આખરમાં, અને એ શું કરે છે, અને એ આત્માને કઈ કર્મ નડે છે કે નહીં. આમ તો પ્રશ્ન નંબર 1 છે, પણ કુલ 3 પ્રશ્નો છે એની અંદર ગાંધીજીના. એ 3 પ્રશ્નો એને બહુ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે. કહેવાની ભાગ્ય જરૂર છે કે ગાંધીજી એક અસાધારણ બુદ્ધિશાળી હિન્દુસ્તાનના ભારતના એક રાષ્ટ્રપિતા થઈ ગયા છે એ કોઈ કહેવાય. પણ એ પણ જયારે મૂંઝાતા ત્યારે એમને પણ કઈ મૂંઝવણ દૂર થાય એ એમનો ઉત્તર છે કે શું જવાબ આપે છે પ્રશ્નમાં. ઉત્તરમાં પહેલા પ્રશ્નનો ઉત્તર એમણે આપ્યો છે કે આત્મા શું છે, એ પહેલા પ્રશ્નનો ઉત્તર છે. કે જેમ ઘટ પટ જળ વસ્તુઓ છે, ઘટ એટલે ઘડો, પટ એટલે વસ્ત્ર, ઘડો વસ્ત્ર એવા અનેક વસ્તુ અનેક પદાર્થો જેમ જગતમાં નજરે જોવામાં આવે છે તેમ આત્મા એક જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. જેમ જળ વસ્તુ છે, ચેતન રહિત આ લાકડું છે, પુસ્તક છે, એમ જળ વસ્તુ જગતમાં છે એમ આત્મા પણ એક વસ્તુ છે, એમ કેવું છે આત્મા પણ એક પદાર્થ છે. અહીંયા જે કહેવાની પદ્ધતિ છે શ્રીમદ રાજચંદ્રજીની એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. વિજ્ઞાનની અંદર દરેક પદાર્થોને એના ગુણધર્મો છે અને એના અનેક પ્રકારની અવસ્થાઓ અથવા એકબીજા પદાર્થોની અવસ્થાઓનો મેળ સુમેળ, જેને એક્શન અને રિએક્શન કહેવામાં આવે છે, એ બધા પ્રકાર જેમ પદાર્થની અંદર હોય છે, જળ પદાર્થોની અંદર અંદરોઅંદર એવી જ રીતે આત્મા પણ એક જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. એટલે એના જ્ઞાન ગુણ સાથે એ વસ્તુનું વર્ણન કર્યું છે. જેમ જળમાં રૂપ રસ ગંધ વર્ણ શબ્દ એ બધા પ્રકારના ગુણ છે, રંગ છે, ગંધ આવે છે, બધા એના ગુણ છે, અવાજ ઉત્પન્ન થાય છે, એ જળની દશા છે આત્માની નહીં. કેમ કે આ ટેપ રેકોર્ડિંગ વગેરે રેડિયો બધા જળ પદાર્થ છે, પણ છતાં એમાં અવાજ થાય છે. આપણને એમ લાગે છે કે આત્મા છે એટલે માણસ બોલે છે, પણ એ અવસ્થા આત્માની નથી, પણ એ અવસ્થા જળની છે, અવાજ છે, એ પરમાણુના સંઘર્ષથી ઉત્પન્ન થતી અવસ્થા છે. એમ વાદળાનો સંઘર્ષ થાય છે કે નહીં, મેઘ ગર્જના જેને કહે છે, એમ જળ પદાર્થમાં જેમ ગુણધર્મો છે એ જળ પદાર્થનું જેમ વિજ્ઞાન છે, એમ આત્મા પણ એ જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે, એ આત્માનું વિજ્ઞાન છે. જયારે વિજ્ઞાનનો વિષય ચાલે છે, નરેન્દ્રભાઈના ડોક્ટર મિત્ર કોઈ કોઈ આવ્યા હશે ને, તો બધો વિજ્ઞાનનો વિજ્ઞાનની લાઈન છે, સાયન્સની લાઈન છે, ભલે સાયન્સની ઘણી બ્રાન્ચો છે, એમાં બાયોલોજીની લાઈન છે, પણ છે તો આખરમાં વિજ્ઞાન. તો જૈન ધર્મ એ કોઈ રૂઢિનો ધર્મ નથી, ભલે એનું નામ જૈન ધર્મ છે તો પણ એ ગુણવાચક નામ છે. જેને આત્માના રાગ દ્વેષ મોહ વગેરે જે વિકારો છે એના ઉપર જીત મેળવી છે, વિજય મેળવ્યો છે, એવો ગુણ જેને પ્રગટ કર્યો છે એનું નામ જૈન છે. સંપ્રદાયોના નામ જુદા જુદા હોવાથી સંપ્રદાય વાચક નામ લાગે છે, તો પણ ખરેખર ગુણવાચક નામ છે. સંપ્રદાય વાચક નામ છે એ તો રૂઢિગત પણે છે, પણ ખરેખર તો એ ગુણવાચક નામ છે. અને જૈન ધર્મ એ કોઈ રૂઢિ રીત રિવાજ પરંપરા કાર્ય પદ્ધતિ એ ખરેખર નથી, પણ જૈન ધર્મ એક વિજ્ઞાન છે, એક ચોખ્ખું વિજ્ઞાન છે, જેને પ્યોર સાયન્સ કહેવાય એવું એક વિજ્ઞાન છે. એ વિજ્ઞાનમાં જૈન શાસ્ત્રોમાં જેને જૈન શાસ્ત્રો વાંચ્યા હોય ઓછા વત્તા અંશે એને ખ્યાલ આવશે કે આત્માનો ગુણધર્મ શું છે, આત્માની અવસ્થાઓ શું છે, શા માટે થાય છે, શરીર વગેરે જળ પદાર્થો શું છે એની અવસ્થાઓ શું છે, અને આપસમાં એકબીજાના એક્શન રિએક્શન શું છે, એ સમજવું હોય એને જૈન શાસ્ત્રોનું અધ્યયન કરવા જેવું છે. ખાલી વિજ્ઞાનમાં જેને રુચિ ને રસ હોય એને પણ જૈન શાસ્ત્રોનું અધ્યયન કરવા જેવું છે, વાંચવા જેવું છે. એથી વધારે એમાં એક બીજી રસપ્રદ વાત એ છે, ઇન્ટરેસ્ટિંગ જેને કહેવાય છે, એ છે કે જીવને સુખ દુઃખ થાય છે, અને એ સુખ દુઃખ થવાનું વિજ્ઞાન શું છે, એની પાછળનું વિજ્ઞાન શું છે, શા માટે કોઈ જીવને સુખ થાય છે, શા માટે કોઈ જીવને દુઃખ થાય છે, અને એમાં એ સુખ દુઃખ થવા પાછળ જીવના ગુણધર્મોના કેવા કેવા પ્રકારનો ક્રિયા અથવા વિક્રિયા અથવા પ્રક્રિયા ઉત્પન્ન થાય છે, એ સમજવા માટેના બહુ સારા વૈજ્ઞાનિક પદ્ધતિથી અને ન્યાય પદ્ધતિથી ગ્રંથો આ સંપ્રદાયની અંદર રહેલા છે. એટલે જેને રૂઢિગતપણે વિધાઉટ પ્રેજ્યુડાઇસ, રૂઢિગતપણે અનુસરવું ન હોય અને વિધાઉટ રૂઢિગતમાં પણ પ્રેજ્યુડાઇસ થઈ ગયો કે પક્ષ થઈ ગયો કે આ તો અમારો ધર્મ છે અથવા આ અમારો ધર્મ નથી, એ પણ એક પ્રેજ્યુડાઇસ છે, બંને પ્રેજ્યુડાઇસ છે, એ બંને છોડીને કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર માત્ર પોતાના સુખ દુઃખ ની સમસ્યા જે છે જે જગતના બધા જ પ્રાણીને છે, કોઈને નથી એમ કોઈ કહે તો એ માનવા જેવી વાત નથી. બધા જીવોને સુખ દુઃખ ની સમસ્યા છે અને એ સમસ્યાનું સમાધાન સોલ્યુશન કરવું હોય સુખ દુઃખ ના પ્રોબ્લેમ તો આ શાસ્ત્રોની અંદર આ ગ્રંથોની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી, એટલે કે અંધશ્રદ્ધાથી નહીં, વૈજ્ઞાનિક પદ્ધતિનો અર્થ એ છે કે અંધશ્રદ્ધાથી નહીં, એને સમજવું હોય, સમજવાની જેને ઈચ્છા હોય એને આ પુસ્તકો વાંચવા જેવા છે. અહીંયા ગાંધીજીએ પણ આત્મા શું છે એવો પ્રશ્ન પૂછ્યો છે. એક બેરિસ્ટર હતા એ જમાનાના, એ જમાનામાં જેથી મુંબઈ જવું હોય તેથી શ્રીફળના હાર ને બીજું ત્રીજું ધમાલ લોકો કરતા, તે જમાનામાં એ લંડન જઈને બેરિસ્ટર થયેલા. એટલા એ જમાનામાં એડવાન્સ હતા, બુદ્ધિશાળી હતા. એટલે કોઈ રૂઢિની વાતમાં અને અંધશ્રદ્ધાની વાતમાં માની બેસે એવું કઈ નહોતું, એ તો પુરાવા માંગે દરેક વાતના. કેમ કે વકીલ બેરિસ્ટર હતા ને, એટલે તમે કયો છો એ વાત સાચી છે એનો પુરાવો તો લાવો એમ કે બધી વાતમાં. અને આ પ્રશ્નોમાં એમને ઘણી જગ્યાએ પુરાવા માંગ્યા છે. તો આત્માની બાબતમાં જયારે એમણે પ્રશ્ન પૂછ્યો છે તો શ્રીમદ રાજચંદ્રજી પણ સામે વ્યક્તિને સમજીને એનો ઉત્તર આપે છે કે આત્મા એ જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે, જ્ઞાન એનો મૂળ ગુણ છે, મૂળ ધર્મ છે. એવા ઘણા ધર્મો છે, વિજ્ઞાનની દ્રષ્ટિએ એને પ્રોપર્ટીઝ ઓફ ધી સબસ્ટન્સ કહેવામાં આવે છે. પદાર્થને એના જે મૂળ ગુણો હોય છે એને પ્રોપર્ટી કહેવામાં આવે છે, અને એ સિવાય એના અપેક્ષિત ધર્મો એટલે બીજા પદાર્થો સાથે સંનિકર્ષ થતા, મેળવતા, સંયોગ થતા વિક્રિયા ઉત્પન્ન થાય એને અંગ્રેજી ભાષામાં કેરેક્ટર્સ કહેવામાં આવે છે. સબસ્ટન્સ હે પ્રોપર્ટીસ એન્ડ ઇટ્સ કેરેક્ટર્સ, એટલે એને એના ગુણધર્મો મૂળ હોય છે અને એના કેટલાક બીજા અપેક્ષિત કર્મો એને કેરેક્ટર્સ કહેવામાં આવે છે વિજ્ઞાનની ભાષામાં. એ પણ આવે છે આત્મા એ જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે, જ્ઞાન એની મૂળ પ્રોપર્ટી છે. માણસને હોય છે ને મિલકત, મકાન એક મિલકત થાય છે, એમ આત્માની મિલકત શું છે? તો જ્ઞાન એ આત્માની મિલકત છે. પછી આત્માની જુદી જુદી અવસ્થામાં એ જ્ઞાનની દશા ઓછી વધારે હોય છે, જેમ પ્રોપર્ટી કોઈને ઓછી વધારે થાય છે એ દશાનો વિષય છે, પણ ગુણ ઓછો વધતો થતો નથી. જેમ કે અગ્નિની અંદર ગુણ છે ઉષ્ણતા, અથવા અગ્નિની અંદર ગુણ છે બાળવાનો, તો એની શિખા નાની મોટી હોય પણ ગુણ નાનો મોટો ન હોય. પછી દિવાસળીની અગ્નિ હોય કે ચકમકની અગ્નિ હોય, બધા જ બાળવા યોગ્ય પદાર્થને તે બાળી શકે છે, અને જેટલા હોય એટલાને બાળે, હજારો હોય તો હજારોને બાળે, લાખ હોય તો લાખને બાળે, એક હોય તો એકને બાળે. તો અવસ્થા ઓછી વધતી થાય પણ ગુણ તો પૂરેપૂરો બેહદ છે, અમર્યાદિત છે, એને મર્યાદા વધી કેમ કે એ શક્તિ છે. તો આત્મામાં જ્ઞાન નામની શક્તિ છે, અહીંયા એમ કહે છે, એક શક્તિની વાત કરી છે, પણ જ્ઞાન નામની શક્તિ છે, સુખ નામની શક્તિ છે, એવી પ્રભુત્વ વિભુત્વ સ્વચ્છત્વ પ્રકાશત્વ એવી અનંત શક્તિઓ છે આત્મામાં. આત્મા અનંત શક્તિનો ભરેલો પદાર્થ છે, એની મુખ્ય શક્તિ જ્ઞાન શક્તિ છે. હવે એમ કહે છે કે ઘટપટ આદિ અનિત્ય છે, એટલે કે વસ્ત્રો ઘડો જે જે પદાર્થો જોઈએ છે તે પદાર્થો શાશ્વત નથી પણ અનિત્ય છે, એટલે ક્યારેક હોય છે, ક્યારેક નાશ પામે છે, ક્યારેક ઉત્પન્ન થાય છે, ક્યારેક નાશ પામે છે, ક્યારેક ઉત્પન્ન થાય ને ક્યારેક નાશ પામે એને અનિત્ય પદાર્થ કહેવામાં આવે છે. અથવા ત્રિકાળ એક રૂપે સ્થિતિ કરીને રહી શકે એવા નથી, જેમ કે શરીર, શરીર પણ અનિત્ય છે, એક રૂપે એની સ્થિતિ નથી. બાળકપણે, યુવાનપણે, વૃદ્ધપણે એની જુદી જુદી સ્થિતિ જોવામાં આવે છે, માટે શરીરને પણ અનિત્ય કહેવામાં આવે છે. એની સામે હવે કમ્પેરેટિવ બધા સ્ટેટમેન્ટ આપે છે અહીંયા કે એની સામે આત્મા છે એ એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. પુસ્તકમાંથી હું વાંચું છું, જેની જેની પાસે પુસ્તક હોય તે લીધો કે એની જળની સામે આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. એટલે કે એની અવસ્થા બદલાય છે છતાં પણ એક સ્વરૂપે સ્થિતિ કરી શકે એવો પદાર્થ છે. એમાં શું કહેવું છે કે જ્યારે આત્મા સંસારમાં હોય છે ત્યારે સંસારી આત્મા જુદી જુદી સ્થિતિ કરે છે, જેમ કે એક ભાવમાં બાળક યુવાન અને વૃદ્ધ પણ એને આવે છે, શરીર પણ એ શરીરની અવસ્થા સાથેના એની અવસ્થા છે. પણ જન્મ પામે છે ત્યારે કોઈ એક જગ્યાએથી આવીને જન્મ પામે છે અને મૃત્યુ પામે છે ત્યારે કોઈ એક જગ્યાએ ચાલી જાય છે, એના પૂર્વકર્મો પ્રમાણે એ બધી અવસ્થાઓ થાય છે. છતાં પણ જો આત્મા પોતાના બધા જ દોષોનો નાશ કરે, એનું પણ વિજ્ઞાન છે નાશ કરવાનું, અને સર્વદોષ રહિત થાય તો એ સર્વદોષ રહિત અવસ્થાને મોક્ષ દશા કહેવાય છે. મોક્ષની અવસ્થા મોક્ષ એ કોઈ સ્વર્ગમાં ઉપર બધી જાતની સગવડ મળે એવું સ્થાન છે એમ નથી. મોક્ષ એટલે આત્માની સંપૂર્ણ શુદ્ધ અવસ્થા, એને મોક્ષ કહેવાય છે. અને એવી અવસ્થા થાય ત્યાર પછી એની અશુદ્ધ અવસ્થા થતી નથી, એટલે કે એની પછી અહીંયા જે પ્રમાણે લખ્યું છે કે એક રૂપે ત્રણેય કાળે સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે, પછી એ સદા એક જ સ્થિતિ રહે અને એક જ સ્થિતિ કરી શકે એવો એ પદાર્થ છે. એટલે કે એને જન્મ મરણ ન કરવા પડે. જન્મ મરણ ન કરવા પડે એનો અર્થ કે એને જન્મતી વખતે જે દુઃખ થાય છે એવું દુઃખ પણ એને ન થાય, મરતી વખતે પ્રાણ ત્યાગ થાય છે એવું દુઃખ પણ એને ન થાય, બીજા રોગ થાય છે શરીરમાં અને દુઃખ ભોગવે છે એવું પણ દુઃખ એને ન થાય, અને ક્યારેક મૂંઝાય છે ને ટેન્શન આવે છે જેને એમ કહે છે, જેને અસમાધાન અથવા તણાવનું દુઃખ કહેવામાં આવે છે, એવું કોઈ પણ પ્રકારનું દુઃખ, દુઃખના પ્રકાર ઘણા છે પણ કોઈ પણ પ્રકારનું દુઃખ આત્માને અશુદ્ધ અવસ્થાને લીધે છે, વિકાર અવસ્થાને લીધે છે, વિભાવ અવસ્થાને લીધે છે, દોષિત અવસ્થાને લીધે છે. દોષ અને દુઃખ એક સાથે રહે છે એક સિક્કાની બે બાજુની જેમ, નિર્દોષતા, પવિત્રતા અને સુખ એક સાથે રહે છે એક સિક્કાની બે બાજુની જેમ. એટલે આત્મા એક એવો પદાર્થ છે કે જો એની સંપૂર્ણ શુદ્ધિ થાય, સંપૂર્ણ શુદ્ધ અવસ્થાને એ પ્રાપ્ત કરે એટલે મોક્ષ અવસ્થાને પ્રાપ્ત કરે તો ક્યારે પણ આત્મા દુઃખ અવસ્થાને પ્રાપ્ત ન કરે, કોઈ પણ જાતના દુઃખ અવસ્થા, દુઃખની અવસ્થા એને ઉત્પન્ન ન થાય એમ કેમ છે. સાવ સાદી ભાષામાં લઈએ છીએ, બધાને સમજાય પ્રમાણે. હવે એમ કહે છે ગાંધીજીને કે જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. એટલે શું કહે છે કે સંયોગી પદાર્થ છે એનો વિયોગ થતા તે પદાર્થનો નાશ જોવામાં આવે છે, પણ જે પદાર્થ ની ઉત્પત્તિ કોઈ સંયોગ થી ના થઈ હોય એ પદાર્થ નિત્ય હોય છે, એનો નાશ થતો નથી. કેમ કે જેની ઉત્પત્તિ છે એનો નાશ છે, જેની ઉત્પત્તિ નથી એનો નાશ પણ નથી. એ ન્યાય અહીંયા લાગુ કરવો છે. એટલે અહીંયા એમ કહ્યું કે જે પદાર્થ ની ઉત્પત્તિ કોઈ પણ સંયોગો થી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. શું કે છે, આત્મા બનાવી શકાતો નથી. કોઈ પદાર્થોનું મિશ્રણ કરીને આત્માને ઉપજાવી શકાતો નથી, આત્માને બનાવી શકાતો નથી. કેમ કે જળના હજારો ગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જળ પરમાણુ જુદી જુદી જાતના અનેક પદાર્થના જળ પરમાણુને ભેગા કરવામાં આવે, છૂટા પાડવામાં આવે, એના કોઈ પણ પ્રોસેસ કરવામાં આવે, પ્રક્રિયા કરવામાં આવે તો પણ ચેતન પદાર્થની ઉત્પત્તિ થઈ શકતી નથી, જીવને બનાવી શકાતો નથી. કેમ કે જે ધર્મ જે પદાર્થમાં હોય ને તેવા ઘણા પદાર્થો ભેગા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં. શું જે ધર્મ જેમાં ન હોય એ ધર્મ એમાંથી ઉત્પન્ન કરી શકાતો નથી. આ વૈજ્ઞાનિક પદ્ધતિથી વાત છે, એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. લાકડાનું ભૂસું હોય ચૂરમા જેવો દેખાવ લાગે, ઘઉંનું ચૂરમું બનેલું હોય લાપસી જેવો દેખાવ લાગે તો એને પછી ચૂલે ચડાવે અને એને રાંધે કે એની કોઈ પ્રક્રિયા કરે તો એમાંથી ખોરાકની ઉત્પત્તિ થાય. કેમ કે એનામાં એવી જાતમાં ત્યાં ધર્મ નથી. એમ જળમાં ચેતનતાનો ધર્મ નથી. અહીં તો બે પદાર્થની જે ચર્ચા કરે છે એમાં એમ કેવું છે કે જળમાં ચેતનપણું નથી, ચેતનપણામાં જળપણું નથી. બે પરસ્પર વિરુદ્ધ ધર્મોના પદાર્થો છે. તેથી ચેતનથી જળની ઉત્પત્તિ ન થાય અને જળથી ચેતનની ઉત્પત્તિ થઈ શકતી નથી. જે ઘટપટ આદિ પદાર્થો છે તેને વિશે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. જે જળ પદાર્થો છે એમાં જ્ઞાન જોવામાં આવતું નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરીને એટલે કોઈ પ્રોસેસ કરીને કોઈ એની અવસ્થા બદલીને સંયોગ કર્યો હોય અથવા થયા હોય તો પણ તેવી જ જાતના થાય, અર્થાત જળ સ્વરૂપે થાય. જળમાંથી જળની અવસ્થાઓ ગમે તે પ્રકારની થાય પણ જળમાંથી ચેતનની કોઈ અવસ્થા પણ જ્ઞાન સ્વરૂપ ન થાય, જળમાંથી જ્ઞાન ઉત્પન્ન ન કરી શકાય. આ એક વિચારણીય વિષય છે, વિચારવા યોગ્ય વિષય છે કે જળમાં જ્ઞાનની ઉત્પત્તિ કરી શકાતી નથી, જળમાં ચેતનપણાની ઉત્પત્તિ કરી શકાતી નથી, તેથી જળમાં સુખની ઉત્પત્તિ પણ કરી શકાતી નથી. આ તો થોડું વિશેષ વિચારવું હોય તો, કેમ કે પ્રોબ્લેમ સુખ દુઃખનો છે. અનેક વાતો સમજીને અનેક પ્રકારનું જ્ઞાન મેળવીને પણ માણસને અંતિમ ઈચ્છા એ હોય છે કે મને દુઃખ ન થાય અને હું સુખી જ રહું, એવું કઈ થાય તો સારું. એટલા માટે એમ કહે છે કે જળની ગમે તે અવસ્થામાં ફેરફારો કરવામાં આવે તો પણ એમાં જ્ઞાન ન થાય અને એમાં સુખ ન થાય. હવે આપણે વિચારીએ, અત્યારનો પ્રસંગ વિચારીએ, મકાન નો વાસ્તુ છે ને, રજનીભાઈ ના મકાન નો વાસ્તુ, તો મકાન સારું બનાવ્યું આપણે માટે સુખ થાય કે ન થાય? ઇન્સ્ટન્ટ જે પ્રસંગ છે અત્યારનો ચાલુ પ્રસંગ છે એને આપણે વિચારીએ કે કઈ ચીજ માંથી સુખ આવે. લાદી આપણે સારામાં સારી નખાવી હોય, મોઝેક ટાઈલ્સ કે માર્બલ નખાવ્યો હોય આપણે, એનામાંથી સુખ આવે કે ન આવે? આવે કે ન આવે? ન આવે એમ નથી કે આવે આવે તો કેવી રીતે આવે એ વિચારીને પછી એની અંદર મટીરિયલ બધું સારું વાપર્યું હોય, ધાતુ સારો વાપર્યું હોય, લોખંડ કે ધાતુ જે વાપર્યું હોય એ સારો વાપર્યું હોય, ઇલેક્ટ્રિફિકેશન ની અંદર કન્સિલ ઇલેક્ટ્રિફિકેશન ને ચાર લેટેસ્ટ એની સ્વીચો આવતી હોય એ બધી સારામાં સારી વાપરી હોય તો કઈ ચીજ માંથી સુખ આવે? કેમ કે જળ માં સુખ નથી, તેથી એમાંથી સુખ મળવાનો કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી, એટલે એમાંથી સુખ નથી આવતું. સારું લાગે છે એ વાત જરૂર છે, પણ વિચારવાનો એ વિષય છે કે અંધશ્રદ્ધાથી સારું લાગે છે કે એમાં કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી વિચારતા સુખ ગુણ અને સુખ અવસ્થાની ઉત્પત્તિ કરી શકાય છે. આપણે તો વૈજ્ઞાનિક પદ્ધતિથી વિચારવું, અંધશ્રદ્ધાથી નથી વિચારવું, વૈજ્ઞાનિક પદ્ધતિથી વિચારવું છે કે ખરેખર એમાંથી સુખ આવે કે ન આવે, બસ એટલો આપણે વિચારવું છે. આવે તો કેવી રીતે આવે, એમાં સુખ છે ને આવે કે એમાં સુખ નથી ને આવે, એ કેવી રીતે બને, આ વિચારવા જેવું. જો આપણે જે બધા માને છે એમ જ માનતા આવીએ ને માની બેસીએ તો એથી કઈ બધા સુખી થઈ ગયા છે એવું તો નથી. અમેરિકામાં આથી વધારે સુખ સાધનો છે, ઘણા જે દેશ છે વિશ્વનો અને ત્યાં મિલિયનર્સ મલ્ટી મિલિયનર્સ ઘણા માણસો છે, ભીખ માંગતો તો કોઈ માણસ જ નથી. હવે જો એ પરિસ્થિતિ છે તો ત્યાં લોકો સુખી છે કે દુઃખી છે? અહીંથી લોકો સાધન સંપન્ન છે ને, ત્યાં તો ઓટોમાઇઝેશન પણ વધારે છે, વધારે ને વધારે ઓટોમેટિક વસ્તુઓ ત્યાં વધારે છે, તો એનાથી એ બધાને સુખ થાય છે કે નથી થતું? તો વાત તો બહુ ત્યાં પ્રસિદ્ધ થઈ ગઈ છે, અત્યારે જગતમાં એ વાત પ્રસિદ્ધ થઈ ગઈ છે કે ત્યાં લોકો દુઃખી વધારે છે. દુઃખી એટલે શું? બેચેન છે. એ બધું હોવા છતાં એને ક્યાંય સુખ નથી થતું, એ વાત બહુ જાહેર થઈ ગઈ છે. ઊંઘવું હોય તો ઊંઘ આવે નહીં, કામ કરવું હોય તો કામ કરવાનો મૂડ રહે નહીં, ઊંઘવાની ગોળી લે તો ગોળી પાછી ફેલ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય. શરૂઆતમાં કામ કરે પાછી ફેલ થઈ જાય, ગોળી પાછું કામ કરવાની ટેબ્લેટ મૂડની ટેબ્લેટ લે તો એ પછી પણ કામ ન કરે. એનો અર્થ છે કે જેટલા સાધન સુખ માટે, સુખના સાધન નહીં હોવા છતાં માનીને, સુખના સાધન માનીને એને ભેગા કરે છે, એનો ઉપયોગ કરે છે, એનો પ્રયોગ કરે છે, તો પણ પ્રત્યક્ષપણે તે દુઃખી રહ્યા છે ને સુખી નથી થયા એ સાબિત કરવાની જરૂર પડતી નથી આપણે. એટલા માટે આ ધર્મ નથી પણ સુખી થવાનું એક વિજ્ઞાન છે. આ કોઈ રૂઢિગત ધર્મ નથી, અંધશ્રદ્ધાનો ધર્મ નથી, પણ એક સુખી થવા માટે એનું વિજ્ઞાન છે કે જે વિજ્ઞાનને સમજીને એ સુખી થવા માટેનો કોઈ પ્રોસેસ છે, એ પ્રોસેસ અથવા પ્રયોગ કરીને માણસ સુખી થવું હોય તો કોઈ પણ જાતના સાધન, બાહ્યના બાહ્ય સાધન વગર પણ સુખી થઈ શકે છે એવું આની અંદર સમજવા મળે છે. અને સમજવા મળે છે એ સુખ પ્રાણ સુખને મેળવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે તો સુખી થઈ પણ શકાય છે. એ સુખ એવું છે કે જેને આકુલતાનો નાશ થઈ ગયો હોય, આકુલતાનો અભાવ થયો હોય એવું એ સુખ છે, એને આત્મિક શાંતિ કહે છે, એને આત્મિક સુખ કહેવામાં આવે છે. અને એ આત્માનો ગુણ હોવાથી અને આત્મા નિત્ય એટલે શાશ્વત હોવાથી આ સુખ પણ એક પરમેનન્ટ સુખ ગણવામાં આવે છે, કાયમી સુખ કહેવામાં આવે છે. આ એક સુખનું થીગડું નથી કે આ થોડીક વાર સુખ લાગ્યું ને પછી સુખ પ્રવેશ કરે છે, આગળ વધે છે અને કઈ એમાંથી પ્રાપ્તિ કરે છે. વૈજ્ઞાનિક રીતે તો સાબિત કરી શકાતું નથી, એનો અર્થ જ અંધશ્રદ્ધા છે. એક જમાનાની અંદર એવું હતું કે યજ્ઞ કરવામાં આવતો, અંધશ્રદ્ધાથી યજ્ઞ કરી અને એની અંદર પશુઓનો વધ કરીને એનો હોમ કરવામાં આવતો. એવા હોમ બુદ્ધિશાળી માણસ ને પૂછવા જેવો વિષય છે, પૂછવા જેવો એક પ્રશ્ન છે કે હેવી મટીરિયલાઇઝ હેપીનેસ, તમે સુખ ને મટીરિયલાઇઝ કરી છે કે સુખ કયો પદાર્થ છે, અથવા સુખ કયા પદાર્થ નો ગુણ છે, અથવા સુખ કયા પદાર્થ ની અવસ્થા છે. સાયન્સ ને બહુ સંક્ષિપ્તમાં ટૂંકાણમાં વિચારવું હોય તો એ પદાર્થ શું છે, પદાર્થનું તત્વ એટલે એલિમેન્ટરી એ પદાર્થ શું છે, એનો એલિમેન્ટ શું છે અને એની અવસ્થા શું છે, એની ક્રિયા વિક્રિયા પ્રક્રિયા શું છે. આ ત્રણ બાબતમાં આખું વિશ્વ આવી જાય છે. જગતનો કોઈ પણ પદાર્થ એનો ગુણધર્મ ને એની અવસ્થામાં આખું વિશ્વ આવી જાય છે, કોઈ ચીજ બાકી નથી રહેતી. એ રીતે વિચારવામાં આવે તો ખરેખર સુખ છે એ મટીરિયલાઇઝ થાય છે. પણ એવું કઈ સમજ્યા વિના બીજા માને છે માટે આપણે માનવું, બીજા કરે છે માટે આપણે કરો, એમ ગાડરિયા પ્રવાહની જેમ ગતાનું ગતે માણસો ચાલે છે તો એ એક અંધશ્રદ્ધા નથી, તો બીજું શું છે? એક કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા મળ્યા હતા, ઘણા વર્ષ પહેલાની વાત છે, 20-25 વર્ષ પહેલાની વાત છે. કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા, એ લોકો તો ધર્મમાં માનતા જ નથી, તો એમ માને છે કે આ ધર્મ જેવી ચીજ જે તૂટ ઉભું કર્યું છે, ધર્મ નામનું એક તૂટ ઉભું કર્યું છે લોકોએ, એને મનુષ્ય જાતિનો સત્યાનાશ માર્યો છે. શું કે છે લોકો? મોસ્કોની દિવાલ ઉપર આ વાત લખી છે, આ સૂત્ર લખેલું છે, રશિયાનું પાટનગર જે મોસ્કો છે જ્યાંથી આ કોમ્યુનિઝમ ઉત્પન્ન થયો, એને રાજધાનીની દિવાલ ઉપર બહુ મોટા અક્ષરે લખ્યું છે કે ધર્મએ મનુષ્યનું માનવીનો સત્યાનાશ માર્યો છે. એ લોકો બહુ ધર્મની અગેન્સ્ટ છે. એવા એક નેતા મળ્યા, બુદ્ધિશાળી માણસ હતા, હાઈ ઇન્ટેલિજન્ટ માણસ હતા. મેં એમને પૂછ્યું કે આપણે ધર્મની ચર્ચા નથી, તો એમણે તો બધા ધર્મના પુસ્તકો વાંચ્યા હતા, પાછા અભ્યાસી માણસ હતા, હાઈગ્રેડ માણસ જેને કહેવાય એવા માણસ હતા. પછી એમ પૂછ્યું કે અમે જૈન ધર્મના પુસ્તકો તો કે એ એક બાકી રહી ગયું છે, બાકી તો બધું વાંચ્યું છે. એ તો કાંઈ વાંધો નહીં, વાંચ્યું ન વાંચ્યું હવે બહુ સંબંધ નથી આપણે. મારો તો એક પ્રશ્ન છે કે દુનિયાના બધા જ માણસો સુખ પાછળ દોડે છે, જે કઈ પ્રવૃત્તિ કરે છે. માણસને સુઈ જવું છે તો સુખી થવા માટે, અને સૂતા પછી ઉઠવું છે તો સુખી થવા માટે, ખાવું છે તો સુખી થવા માટે, અને ખાતા ખાતા ખાવાનું બંધ કરવું હોય તો સુખી થવા માટે, લેટ્રિન જોવું હોય તો સુખી થવા માટે, એ ન થાય તો પછી મુશ્કેલી. બધા જે કઈ કરવું છે એ બધું સુખી થવા માટે જીવને કરવું, ઘરની બહાર નીકળવું છે પૈસા કમાવા તો સુખી થવા માટે, અને પૈસા કમાતા કમાતા પછી ટેન્શન વધી જાય તો પૈસા કમાવાનું બંધ કરવું હોય તો સુખી થવા માટે, જે કઈ વાત છે એ આખરમાં તો સુખી થવા માટે. તો મેં એમને પૂછ્યું કે ભાઈ તમે સાયન્સની દ્રષ્ટિએ અંધશ્રદ્ધામાં તો હું માનતો નથી ને તમે નથી માનતા, એ ખુશી થવા જેવી વાત છે, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે સુખને મટીરિયલાઇઝ કર્યું છે, કેમ કે તમે તો મટીરિયાલિસ્ટિક, પ્યોર મટીરિયાલિસ્ટિક માણસ છો, માટે સુખને તમે મટીરિયલાઇઝ કર્યું છે કે નહીં? સમજાઈ ગયા. તમારા જેવા માણસ સમજાય તો બહુ કહેવાય, કઈ વાંધો નહીં. પણ હું તો એમ કહું છું કે તમે આન્સર કરો શકો પછી તો જરા એક સવાલનો જવાબ ન આપી શકે એટલે પછી બીજી સવાલનો જવાબ આપતા તો વિચાર કરે હું આન્સર કરું કેવી રીતે તમે સાબિત કરો. સાબિત કરી દઉં એક જ મિનિટ. તો દુનિયા આખી જગત આખું જેની પાછળ દોડે છે તેની પાછળ દોડે છે. આપણે પૈસા કરતા સંયોગો લઈએ કે અમારા સંયોગો બધા અમે ઈચ્છીએ એ પ્રમાણે થવા જોઈએ. પછી કોમ્યુનિસ્ટ માણસો કોમ્યુનિસ્ટ પ્રમાણે સંયોગો ઈચ્છે છે અને જે ડાબેરી જમણેરી માણસો જમણેરી વિચારધારા પ્રમાણે છે. પણ સંયોગો પાછળ બધાને દોડ છે, બરાબર છે. બધા જ માણસોને સંયોગો પાછળ દોડ છે અને પોતાની ઈચ્છા પ્રમાણે સંયોગો બને તો સુખી, અને એવા સંયોગો પોતાની ઈચ્છા પ્રમાણેના સંયોગો ન ઉત્પન્ન થાય તો પોતે દુઃખી થઈ જાય છે. બરાબર છે, બરાબર છે. તો હવે જયારે સંયોગો પ્રમાણે પાછળ દોડ છે એમાં સુખી થવાનું વિજ્ઞાન શું છે એ સમજાવો. એવું તો કોઈ દી વિચાર્યું નથી. તો વિચાર્યું નથી તો વગર વિચારે તમારી પણ દોડ છે કે નહીં તો કા છે તો તમે અંધશ્રદ્ધાળુ ખરા કે નહીં. અમે અંધશ્રદ્ધાળુ થઈ ગયા. કેટલા અંધશ્રદ્ધાળુ કે યજ્ઞ કરીને હવનમાં પ્રાણીને કાપીને નાખીને ગાય ભેંસને કાપીને ભેંસને વધેરીને વરસાદ લાવવા જેવી વાત છે આ તમારી. બહુ કરી તમે 1500 વર્ષ પહેલા મને ધક્કો માર્યો, પાછળ મૂકી દીધો. મને 1500 વર્ષ પહેલા ને આ બધું અજ્ઞાન કહેવાતા બુદ્ધિશાળીઓમાં અંધશ્રદ્ધા પણ ઘણી છે એ સમજી શકાય એવી વાત છે. અને એનું ખરેખર વિજ્ઞાન છે એ કમનસીબે તમે એ વિજ્ઞાનના શાસ્ત્રોના પુસ્તકો વાંચ્યા નથી. એ સિવાયના બધા વાંચ્યા છે, બૌદ્ધના વાંચેલા, ઇસ્લામના વાંચેલા, ક્રિશ્ચિયનના વાંચેલા, ઘણા વાંચે. પણ આ શાસ્ત્રો એવા છે કે જેની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી સુખ દુઃખ નો વિષય જીણામાં જીણી વાતો એની ચર્ચા કરવામાં આવી છે. પાછું એમ નહીં કે આ પ્રશ્ન પૂછશો નહીં એવું એક વાત નથી. તમારામાં જેટલી બુદ્ધિ હોય અને જેટલી શક્તિ હોય એ પૂરી શક્તિથી આ સવાલ ઊભો કરો, એને છંછેડો, એની છણાવટ કરો અને એનું તરસ્પર્શી જ્ઞાન છે તે જ્ઞાનથી તમને સુખ શું છે એને સમજો, સુખ પ્રાપ્ત કેવી રીતે કરે એને સમજો. એ દ્રષ્ટિએ આ વિષય ઘણો રસપ્રદ છે. અહીંયા પણ એ વાત લઈએ છે કે જેમ ઘટ પટ વગેરે પદાર્થો છે એનાથી ચૈતન્ય પદાર્થ એટલે જીવને ઉત્પન્ન કરી શકાતો નથી. કોઈ સંયોગોથી બધા જ જળના સંયોગોના પ્રયોગો કરતા બધા જળ સ્વરૂપ અવસ્થા ઉત્પન્ન થાય છે પણ કોઈ જ્ઞાન સ્વરૂપ અવસ્થા ઉત્પન્ન થતી નથી. તો પછી તેવા પદાર્થના સંયોગે તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાન સ્વરૂપ લક્ષણ વાળો કહે છે તેવા પદાર્થથી એટલે કે ઘટ પટ પૃથ્વી જળ વાયુ આકાશ એવા પદાર્થથી ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. આપણે શું કહે છે પંચ મહાભૂતથી જીવ ઉત્પન્ન થાય એવી પણ એક માન્યતા છે, એમ પણ નથી. એ પણ બધા જળ છે. પૃથ્વી પણ જળ છે, પાણી પણ જળ છે, વાયુ પણ જળ છે, આકાશ પણ જળ છે. એનાથી કોઈ ચૈતન્ય પદાર્થની ઉત્પત્તિ થઈ શકતી નથી. જ્ઞાન સ્વરૂપ પણ એ આત્માનું મુખ્ય લક્ષણ છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે અને જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે એમ કહેવું છે. અને તેના અભાવ વાળું મુખ્ય લક્ષણ જળનું છે. બે જાત જુદી જુદી છે, જળની જાત જુદી છે, જીવની જાત જુદી છે, બેની જાત જુદી જુદી છે. તે બંનેના અનાદિ સહજ સ્વભાવ છે કે તે બંને અનાદિ છે અને બંનેના તે સહજ સ્વભાવો છે. એ સ્વભાવો બનાવવામાં આવ્યા નથી, એ પદાર્થો પણ બનાવવામાં આવ્યા નથી. જળ પરમાણુ પણ અનંત અનંત જળ પરમાણુ પણ વિશ્વમાં અનાદિથી છે, અનંત કાળ રહેશે. અનંત જીવો પણ વિશ્વમાં અનાદિથી છે અને અનંત કાળ રહેશે. આ તથા બીજા તેવા હજારો ગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે તેમ છે. એવા બીજા ઘણા પ્રમાણો એટલે પુરાવા. પ્રમાણનો અર્થ શું છે? પુરાવા. એવા હજારો પુરાવા છે કે આત્મા છે અને આત્મા એક નિત્ય પદાર્થ છે, શાશ્વત પદાર્થ છે, જે જન્મતો નથી એટલે નવો ઉત્પન્ન થતો નથી અને જેનો કદી નાશ પણ થતો નથી. તેમજ તેનો વિશેષ વિચાર કરવાથી સહજ સ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવમાં પણ આવે છે. વિશેષ વિચાર કરવાથી એટલે આત્માના વિજ્ઞાનમાં ઊંડા ઉતરવાથી આત્માનો અનુભવ થાય છે એમ કે છે. આત્મા અનુભવમાં આવે એવો પદાર્થ છે એટલે અનુભવ છે એનો બહુ મોટો પુરાવો છે એમ કે છે. સૌથી વધારે પુરાવો શું છે કે જેનો અનુભવ કરી શકાય એનો પ્રત્યક્ષ પુરાવો છે. ન્યાયના શાસ્ત્રોમાં અને ન્યાય મંદિરોમાં એટલે કોર્ટની અંદર પણ પ્રત્યક્ષ પુરાવાને સૌથી મજબૂત પુરાવો ગણવામાં આવે છે કે ભાઈ આ તો એના અનુભવની વાત છે, એને નજરે જોયેલી વાત છે, કાને સાંભળેલી વાત છે. એ રીતે જેથી સુખ દુઃખ આદિ ભોગવનાર, સુખનો દુઃખનો વગેરેનો ભોગવનાર, તેથી નિવર્તનાર એટલે સુખનો નાશ કરનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ વગેરે ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે. વિદ્યમાનપણ એટલે જેની હૈયાતીમાં અનુભવમાં આવે છે. અહીંયા એક શું વાત કરી છે શ્રીમદ રાજચંદ્રજીએ કે આત્મા છે જેને જીવ કહેવાય છે, આત્મા કહેવાય છે, એનું વિદ્યમાનપણ એટલે એનું અસ્તિત્વ છે. અને એ કેવું અસ્તિત્વ છે કે સ્વતંત્ર અસ્તિત્વ છે, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ જેને કહેવામાં આવે છે. સ્વતંત્ર અસ્તિત્વ, કોઈના કારણથી એનું અસ્તિત્વ નહીં, કોઈના આધારથી એનું અસ્તિત્વ નહીં, કોઈને લીધે એનું અસ્તિત્વ નહીં. એવું એક અનેક પ્રકારના સુખ દુઃખ ભોગવનાર, વિચાર કરનાર, પ્રેરણા કરનાર એવા જેના ભાવોથી જેનું અસ્તિત્વ અનુભવમાં આવે છે, અનુભવથી સ્વીકારી શકાય છે કે આત્મા છે. આત્માનું અસ્તિત્વ શેનાથી સ્વીકારવું એમ કે છે કે જેમાં જ્ઞાન હોય, જ્ઞાનનું અસ્તિત્વ હોય ત્યાં આત્માનું અસ્તિત્વ છે. એની હૈયાતી સ્વીકારવી, વાત તો સરવાળે પોતા ઉપર લેવાની છે કે હું એક આત્મા છું તો મારું, મારી હૈયાતી, મારું અસ્તિત્વ એ સ્વતંત્ર છે કે પરતંત્ર છે? જો મારું અસ્તિત્વ સ્વતંત્ર છે તો મારું સુખ દુઃખ માટે પણ મારી સ્વતંત્રતા હોવી જોઈએ, કેમ કે એ પણ મારો ગુણધર્મ છે. એ વાત એવી રીતે સરવાળે લઈ જવાની છે સુખ દુઃખના હેતુ માટે. એટલે એનું વિદ્યમાનપણાથી એ અનુભવમાં આવે છે તે આત્મા. મુખ્ય ચેતન એટલે જ્ઞાન લક્ષણ વાળો છે અને તે ભાવે સ્થિતિ કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે. એટલે જ્ઞાનમય ભાવે સદાય સ્થિર રહી શકે, જ્ઞાનમાં નિરાકુર શાંતિથી સર્વકાળને માટે સદાય સુખી થઈ શકે એવો એ પદાર્થ છે. સુખ એનો ધર્મ છે અને સદાય સુખમાં રહી શકે એવો એ પદાર્થ છે. એમ માનવામાં કાંઈ પણ દોષ કે બાધ જણાતો નથી. બાધ એટલે વાંધો, એમ માનવામાં કાંઈ વાંધો આવે એવું નથી. પણ એમ માનતા સત્યનો સ્વીકાર થયારૂપ ગુણ થાય છે. દોષ તો થતો નથી પણ જે પદાર્થ જેવો હોય, જેવા ગુણધર્મ વાળો હોય, તે પદાર્થને એવા જ ગુણધર્મ વાળો સ્વીકારવો એ સત્યનો સ્વીકાર છે. આ પ્રશ્ન તથા તમારા બીજા કેટલાક પ્રશ્ન એવા છે, ગાંધીજીને જવાબ આપે છે કે તમારો આ પ્રશ્ન અને આ સિવાય પણ તમે જે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તે પ્રશ્નો એવા છે કે જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજાવવાનું અવશ્ય એટલે જરૂરી છે. તમને ઘણું લખવું જોઈએ, ઘણું કહેવું જોઈએ, ઘણું સમજાવવું જોઈએ, તે જરૂરી છે. તે પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બનવું હાલ કઠણ હોવાથી, એટલે કે પત્ર ની અંદર તો કેટલી વાતો લખાય, વાત કરવી હોય તો ઘણી સમજાવી શકાય, પત્ર કેટલો લખી શકાય, એટલે એ લખવું કઠણ હોવાથી પ્રથમ શબ્દ દર્શન સમુચ્ચય ગ્રંથ તમને મોકલ્યો હતો. આ પહેલા એમને પત્ર વ્યવહાર ચાલેલો ત્યારે શબ્દ દર્શન સમુચ્ચય નામનો એક ગ્રંથ છે એમને મોકલ્યો હતો. શબ્દ દર્શન એટલે છ દર્શનો, વેદાંત દર્શન, બૌદ્ધ દર્શન, જૈન દર્શન, એવા દર્શન એટલે સંપ્રદાય, એવા છ આસ્તિક્ય દર્શનો છે. આસ્તિક્ય દર્શનો એટલે આત્માની હયાતીનો સ્વીકાર જેમણે કર્યો છે એવા સંપ્રદાયો છે, અને આત્માને સંસાર છે એમ જેને સ્વીકાર કર્યો છે, આત્માને મોક્ષ છે એને જેનો સ્વીકાર કર્યો છે, આત્મા સંસાર છોડીને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે એવો સ્વીકાર જેને કર્યો છે એવી એવું એને આસ્તિક્ય દર્શન કહ્યા છે. એવા જે જગતમાં ઘણા મત અને મત દર્શનો છે, સંપ્રદાયો છે, એમાં છ આસ્તિક્ય દર્શન છે. એનો જેમાં એ છ પ્રકારના સંપ્રદાયોના અભિપ્રાયની મતની ચર્ચા કરી છે એવો એક ગ્રંથ છે. એને શબ્દ દર્શન સમુચ્ચય, સમુચ્ચય એટલે સંગ્રહ, એવો એક ગ્રંથ મોકલ્યો હતો કે તમે અભ્યાસ કરો. જગતમાં જે ધર્મ મતો છે એમાં છ આસ્તિક્ય શ્રદ્ધાવાળા, આસ્તિક્ય એટલે જેમાં આત્માની શ્રદ્ધા છે, આત્માની હયાતીની શ્રદ્ધા છે, એવા છ દર્શનોનો તમે છ મતોનો અભ્યાસ કરો કે લોકો શું કહેવા માંગે. એ વાંચવા મોકલ્યો હતો. જે વાંચવા અને વિચારવાથી તમને કાંઈક પણ અંશે સમાધાન થાય, અને આ પત્રમાં પણ કંઈક વિશેષ અંશે સમાધાન થાય એટલું બની શકે, એટલા માટે પહેલા તમને આ ગ્રંથ મોકલ્યો હતો અને તમને સંક્ષેપમાં ટૂંકમાં ઉત્તર પણ આ પત્રની અંદર આપું છું. કેમ કે તે સંબંધે અનેક પ્રશ્નો ઉઠવા યોગ્ય છે, એક પ્રશ્નનો સમાધાન આપે તો એ સમાધાનમાંથી પણ બીજા પ્રશ્નો ઉત્પન્ન થાય, એ બનવા યોગ્ય છે. તો પત્રની અંદર તો કેમ બને, સામે સામા બેઠા હોય તો બધી વાત કરતા, જે ફરી ફરી સમાધાન પ્રાપ્ત થવાથી, વિચારવાથી સમાવેશ પામે એટલે એની શાંતિ થાય, એવી પ્રાય સ્થિતિ છે. એટલે તમારા બધા જ પ્રશ્નોનો ઉત્તર મળી શકે એવી એમાં સ્થિતિ છે. એમ આત્મા શું છે એનો ટૂંકાણમાં ઉત્તર આપ્યો છે. હવે આત્મા શું છે, તે કાંઈ કરે છે અથવા શું શું કરે છે, શું શું કરી શકે છે, શું શું નથી કરી શકતો, એટલે કે આત્માના કાર્યક્ષેત્રની મર્યાદા શું છે, લિમિટ શું છે. જેમ કે છે ને, તમારી કામ કરવાની લિમિટ શું છે, કે તમે એક પણ વજન ઉંચકી શકો, પછી દોઢ પણ હોય તો ન ઉંચકી શકો, અથવા તમે આ કામ કરી શકો ને આ કામ ન કરી, ચાલીને પાંચ ગાળ ચલાય પછી આગળ ન ચાલી શકાય, એમ કાર્યક્ષેત્રની મર્યાદા શું છે, એમ આત્માની કાર્યક્ષેત્રની મર્યાદા શું છે, શું કરી શકે શું ન કરી શકે, એ એમનો બીજો પ્રશ્ન છે. એ આત્માને કર્મ નડે છે કે નહીં, કર્મ બંધાય છે, કર્મનો ઉદય આવે છે, એને કર્મ નડે છે, અથવા એને કર્મ સુખી દુઃખી કરે છે, કર્મ ભોગવે છે, કર્મ નથી ભોગવ્યું, તો આ બધી શું વાત છે આત્મા, અથવા વૈજ્ઞાનિક રીતે આની બધી પરિસ્થિતિ શું છે, એ પ્રશ્નનો ઉત્તર એમણે નીચેના પેરેગ્રાફોમાં આપ્યો છે. પણ આપણી પાસે આજના વાંચનનો સમય અહીંયા પૂરો થાય છે, એટલે આ વિષયમાં જેને વધારે ઊંડું ઉતરવું હોય એને આ ગ્રંથો વાંચવા, એ વાંચતા હોય એ વિષયમાં ઊંડા ઉતર્યા હોય એને મળવું, એની સાથે વાતચીત ચર્ચા પૂછા કરવાથી આ વિષયમાં વધારે સમજી શકાય એવો આ વિષય છે. ન સમજી શકાય એવું કાંઈ જ નથી. અત્યારે તો ગાંધીજીના ત્રણ પ્રશ્નોમાંથી એક પ્રશ્નનો સંક્ષિપ્તમાં ઉત્તર એટલો એમણે આપ્યો કે જળ અને ચેતન એવી બે જાતિના પદાર્થો છે, આત્મામાં ચેતનપણું જ્ઞાનપણું સુખપણું છે એવો ધર્મ છે, જળમાં એ ધર્મ નથી, જ્ઞાન નથી, સુખ નથી, તો પછી એને જ્ઞાન વૃદ્ધિ માટે, સુખ વૃદ્ધિ માટે એને શું કરવા યોગ્ય છે, શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે, એ બધો વિષય વિસ્તાર વાળો છે, એ સમજવા માટે આ બધા સાહિત્ય છે એની અંદર આ વિષય સારી રીતે એ વિષયના અનુભવી પુરુષો એ વિચારેલો છે. એ લોકો ધર્મત્મા હતા એમ કહેવાના એટલે દે વર ગ્રેટ સાયન્ટિસ્ટ એમ કહેવું જોઈએ કે મોટા વિજ્ઞાનીઓ એ હતા, અને એ વિજ્ઞાન એમણે ખોલ્યું છે, અનુભવ્યું છે, અને એ વિષય અમને ગ્રંથોની અંદર પ્રતિપાદન કર્યું છે. વાસ્તુ આત્મામાં કરવું, વસવું ક્યાં કે આત્મામાં, શું આત્મા પોતાની ચીજ છે, મકાન પોતાની ચીજ નથી, જળ જળ છે એટલે જીવની ચીજ એ નથી. અને કહેવાય ભલે એ તો કહેવાય, પણ કહેવાય એટલે કહેવાતું બધું બરાબર હોય છે એમ ખરેખર નથી, એ કહેવા માત્ર જ રહે છે, ગમે ત્યારે પણ એ કહેવા માત્ર રહે છે. એની ઉત્પત્તિ થઈ છે, એનો પણ નાશ થાય છે, એનો સંયોગ થાય છે, એનો વિયોગ થાય છે. આત્મા જેમાં વાસ્તુ કરવામાં આવે, જેમાં પોતે પોતાના અનંત ગુણ ધર્મ સહિત વસે, એ પોતાની ચીજ છે, એનો સંયોગ વિયોગ થતો નથી, એ શાશ્વત છે, એનાથી સુખની ઉત્પત્તિ થાય છે. પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ.